તારીખ 31/12/1997 શ્રી મદ્રાજ ચંદ્ર પત્રાંક 569 ઉપર પૂજ્યભાઈ શ્રીનું સેવન બેલગોલામાં પ્રવચન.
શ્રી મદ્રાજ ચંદ્ર વચનામ પત્રાંક 569 ચાલે છે. સ્વાત્મ વિચાર બળ વધવાને અર્થે આ પત્ર લખાયો છે. પત્ર લખવાને હેતુ સ્પષ્ટ કર્યો છે. કાલે થોડું ચાલી ગયું છે, બે પેરેગ્રાફ સંક્ષેપમાં ફરીથી કે જગતના સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન થવું તે છે. આત્મસિદ્ધિની પણ પહેલી કડી એ જેમણે લખી છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામો દુઃખ અનંત. એવું જે આત્મજ્ઞાન છે એનું મૂલ્ય કોઈ રીતે આંકી શકાય એવું નથી. તેથી એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જો એ વાત બરાબર સમજાણી હોય તો પૂરી શક્તિથી પૂરા ઉદ્યમથી એ કામ કરી લેવું જોઈએ. આત્મજ્ઞાન થવાની શક્યતા અહીંયા પૂરેપૂરી રહેલી છે. આજે મોક્ષ માર્ગનો લોપ નથી થયો, છઠ્ઠારામાં થઈ જશે. છઠ્ઠારામાં મનુષ્ય હશે પણ મોક્ષ માર્ગ નહીં હોય. ભલે અત્યારે તીર્થંકર કેવળીઓ નથી, મુનિઓ પણ છેલ્લા 600-700-800 વર્ષથી નથી, છતાંય મોક્ષ માર્ગ છે. જીવંત મોક્ષ માર્ગ સ્વરૂપ સત્પુરુષો થતા એવા છે, એને કારણે મોક્ષ માર્ગની વિદ્યમાનતા રહી છે અને એ વર્તમાનમાં આપણું સૌભાગ્ય છે કે જેને લઈને મોક્ષ માર્ગનો લોપ નથી થયો. વેપારીને તો વેપાર કરવા માટે પોષણ છે કે નહીં એટલું જ જોવાનું રહે છે. અહીંથી માલ ખરીદો અને અહીંયા વેચો એટલે આપણને ખરીદ વેચાણનું પોષણ છે, વચ્ચે નફો મળે છે, લાભ મળે છે, આટલું જ જોવાનું હોય છે. એમ અત્યારે જે જોવાનું છે એટલું છે કે મોક્ષ માર્ગ જીવંત છે, લોપ નથી થયો અને આપણે કરવા ધારીએ તો આત્મજ્ઞાન થઈ શકે એમ છે. તો પછી પૂરી શક્તિથી એની પાછળ કેમ ન લાગવું જોઈએ? આ સવાલ છે કે લાગવું જ જોઈએ. અને એ આત્મજ્ઞાન નથી થતું એનું કારણ બતાવ્યું કૃપાળુ દેવે કે અસત્સંગ છે એટલે આત્મજ્ઞાન થતું નથી. અને અસત્સંગ ઘટાડવા માટે સત્સંગનો આશ્રય કરવો એ આત્મજ્ઞાન પ્રાપ્તિનો ઉપાય છે. સત્સંગનો આશ્રય કરવા માટે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવું એ પણ એક બાહ્ય સાધન છે, બાહ્ય કારણ છે. હેતુપૂર્વક કરવામાં આવે તો, નહીતર તો બાહ્ય ત્યાગ કરીને લોકો મુનિ દીક્ષા પણ લઈ લે છે પણ એથી કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત નથી થતું. પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુથી અને અસત પ્રસંગ ઘટાડવાના હેતુથી અસત્સંગથી બચવા માટે આરંભ પરિગ્રહનો અલ્પત્વ કરવામાં આવે તો તે યોગ્ય છે. આવી એક બહુમૂલ્ય વાત અહીંયા કરી છે. દૃષ્ટિથી સત્સંગનું મહત્વ વિશેષ કરીને આત્મજ્ઞાન માટે ગણવામાં આવ્યું છે અને એમાં પણ બપોરે આપણે ચર્ચા થઈ. એમ અંતર્મુખ થવાનો ઉપાય જે સમજવો છે એ સત્સંગ વગર કદી પણ સમજી શકાય એવો નથી. જે જીવો મોહ નિંદ્રામાં સૂતા છે તે અમુનિ છે. ભલે એને મુનિ દીક્ષા ધારણ કરી હોય તો પણ દર્શન મો જેનો ગયો નથી તે મુનિ નથી. બાહ્ય ત્યાગ કરીને જીન દીક્ષા લીધી હોય તો પણ જેનો દર્શન મો નાશ પામ્યો નથી તે મુનિ નથી. નિરંતર આત્મવિચાર એ કરી મુનિ તો જાગ્રત રહે. જે જાગૃતિ છે આત્મકલ્યાણ માટે જેની નિરંતર જાગૃતિ છે, સદાય જેની જાગૃતિ છે, જીવનનું ધ્યેય આત્મકલ્યાણનું હોય તો જાગૃતિ નિરંતર રહે જ. એક વખત ધ્યેય સ્વસ્થાનમાં આવી જવું જોઈએ. તો નિરંતર એટલે શું છે કે આપણું આત્મકલ્યાણનું ધ્યેય છે એ ધ્યેયનું સ્વસ્થાન છે. બાકી તો સંસારનું ધ્યેય તો છે જ બધાને. એમ લોકોની દોડ તો સંસારના પદાર્થો પાછળ છે એટલે એ ધ્યેય તો છે જ. ધ્યેયનું સ્વસ્થાન શું? આત્મકલ્યાણ થવું. તે એકવાર આવી જાય તો નિરંતર એની પાછળની જાગૃતિ ઊભી થાય. મારો આત્મકલ્યાણ થાય છે કે નથી થતું, થાય છે કે નથી થતું, થાય છે કે નથી થતું, જાગ્રત રહી જાય નિરંતર. પ્રમાદીને સર્વથા ભય છે. જે શિથિલ છે, પ્રમાદી છે એટલે શુભાશુભ કાર્યોમાં લાગી જાય છે, આત્મકલ્યાણ અંગેનો પુરુષાર્થ કરતા નથી, એને ભય થાય છે કે મારું શું થશે, મારી દુર્ગતિ થશે. તો આ ભય કોને થાય છે? જે પુરુષાર્થહીન છે એને છે. મુમુક્ષુતામાં પણ જો જીવને યથાર્થ પ્રકારે પુરુષાર્થ ચાલે તો એની પાત્રતા બોલે. કોણ બોલે? એની પાત્રતા બોલે કે હવે મને મારી દુર્ગતિ થવાની નથી. ભલે થોડા ભાવ બાકી હશે પણ હવે હું ચોક્કસ તરી દઈશ સંસારને, હવે મારી દુર્ગતિ નહીં થાય. શંકા ન પડે. શંકા પડે ત્યાં ભય થાય. અને શંકા કોને પડે? કે જેનું કામ ચાલતું નથી એને. અરે રે, મારું આયુષ તો આટલું નીકળી ગયું, ચાલ્યું ગયું, હજી મારું કાંઈ કામ તો થયું નથી, હજી ચાલે, કામ ચાલે એવી મારી પરિસ્થિતિ દેખાતી નથી. એને શંકા પડે છે, એને ભય પણ થાય છે. એ પુરુષાર્થ નહીં હોવાને કારણે છે. અપ્રમાદીને કોઈ રીતે ભય નથી એમ શ્રીજીને કહ્યું છે. ભગવાનની સાક્ષી મૂકે. જો કે કહેવામાં સાક્ષી આપવી પડે છે. જે ખરેખર અપ્રમાદી છે એને તો પોતાને જ પ્રતીત આવે છે, પોતાને જ ભય થતો નથી. એને પોતાને જ ભય લાગતો નથી કે મારી દુર્ગતિ થશે, એ શંકા નથી પડતી. એમ પાત્રતામાં જ એ વાત આવી જાય છે. પણ એક સત્પાત્રતાનો આર્ટિકલ લખાયેલો છે તત્વાનુશીલનમાં, એમાં એ વાત લીધી છે. દુર્ગતિનો ભય ન લાગે પાત્રતાવાન જીવને, દુર્ગતિનો ભય નથી લાગતો. કેમ કે એને એક વિશ્વાસ જન્મે છે અંદરથી કે હવે મને વાંધો નહીં આવે. એમ शिथिलता, आत्म कार्य करने में जो शिथिलता है वही प्रमाद है। यानी पीछे करूंगा, पीछे इतना हो जाए पीछे करूं, इतना हो जाए पीछे करूं, धीरे धीरे करूंगा तो हो जाएगा, जल्दी से मेरे से नहीं हो रहा है तो मैं थोड़ा थोड़ा करते करते मेरा हो जाएगा, वो सब प्रमाद है। सर्व पदार्थ नो स्वरूप जानवानो हेतु मात्र एक आत्मज्ञान करवू ए छे। शुं के छे? जे लोको शास्त्रो वाँचे छे ए घणु जाणे छे, हेतु शुं? घणु जाणवानो हेतु शुं होवो घटे? કે એક આત્મજ્ઞાન કરવા માટે જાણવું, એકનું જાણવું, તો જાણવાના વિષયમાં પ્રયોજનની મર્યાદા રહેશે, નહીંતર અપ્રયોજનભૂત વિષયમાં જીવ કુતૂહલ વૃત્તિથી પરલક્ષને કારણે, પરરુચિને કારણે ચાલ્યો જશે। એટલે આત્મજ્ઞાન કરવું છે એ હેતુને વળગીને, એ પ્રયોજનને વળગીને જાણવું એટલું જાણવું છે, ને એમાં કામમાં આવે એટલું જાણવું છે, ને એ સિવાયનું મારે જાણવું નથી, એવી મર્યાદિત પ્રવૃત્તિ થઈ જાય છે। સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે। જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે, તો જાણ્યું તે બધું નકામું છે। જવજાન્યોની જે રૂપ કહો ત્યારે એની સફળતા છે, નહીતર પછી સબ જાયનો સો ખોખ, એ વાત થઈ જશે। જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે, ગમે એટલું જાણ્યું। મિથ્યાદૃષ્ટિનું ઉત્કૃષ્ટ જ્ઞાન 11 અંગ અને 9 પૂર્વ સુધીનું હોય છે। 12 અંગનું જ્ઞાન એ સંપૂર્ણ શ્રુત જ્ઞાન ગણ્યું છે, એમાં 11 અંગ અને 14 પૂર્વ છે, 12 અંગના બાકીના, 12 અંગમાં 14 પૂર્વ છે, તો 11 અંગ ને 9 પૂર્વ સુધી મિથ્યા દ્રષ્ટિ જ્ઞાનપણું કરે છે પરલક્ષી જ્ઞાનમાં, અને આપણે કરી ચૂક્યા છીએ। પરલક્ષી જ્ઞાનમાં એનું નિષ્ફળપણું છે, 5 પૂર્વ બાકી રહી ગયા, 9, 5, 14 પૂર્વ થાય, 12 અંગનું જ્ઞાન સમ્યક શ્રુત જ્ઞાનીને જ હોય, મિથ્યાદ્રષ્ટિને 12 અંગનું જ્ઞાન કદી હોય નહીં। તો કે એટલું ઉત્કૃષ્ટ જ્ઞાન કર્યું, પણ જો આત્મજ્ઞાન ન થયું તો તે નિષ્ફળ ગયું, એ જ્ઞાનનો નાશ થઈ જશે, વિનાશી જ્ઞાન છે। એ સ્મૃતિ જ્ઞાન છે, એ વિસ્મૃતિને પામશે, સ્મરણ પ્રાપ્ત થયેલું જ્ઞાન હંમેશા વિસ્મરણની સાથે રહેલું છે। અનુભવ જ્ઞાનને સ્મરણની જરૂર નથી, જે જ્ઞાન સ્મરણથી પ્રાપ્ત કરવામાં આવે છે તે ક્ષયોક્ષમ જ્ઞાન પરલક્ષી જ્ઞાન હંમેશા વિસ્મરણને પ્રાપ્ત થાય છે કાળે કરીને। કોઈ કોઈ જીવોને બહુ બહુ તો તે ભાવ સુધી સ્મરણ રહે, ભવાંતર થાય એટલે ખલાસ, ભવાંતર થતા ભાવાંતર થઈ જાય છે, આગલા ભાવમાં કેટલું જ્ઞાન જાણીને પ્રાપ્ત કર્યું તું કાંઈ ખબર છે? ચાલો છે કઈ અત્યારે ખબર? કઈ ખબર ન પડે, વિસ્મરણ થઈ જ જાય મોટા ભાગે, તો આ જ ભાવમાં વિસ્મરણ થાય, નહીતર બીજા ભાવમાં તો વિસ્મરણ થઈ જાય. એ જ્ઞાનનું કોઈ સફળપણું નથી. અથવા તો એમ વિચારવું જોઈએ કે જે જ્ઞાન આત્મશાંતિ ને આત્માના આનંદને ઉત્પન્ન ન કરે એ જ્ઞાન શા કામનું? આત્મશાંતિ ન આપે એ જ્ઞાન શા કામનું? એ જ્ઞાન કઈ કામનું નથી. અને એની હદ ત્યાં સુધી લીધી છે કે જ્યાં સુધી જીવ મુમુક્ષુ જીવ નિર્વિકલ્પ થતો નથી અને નિર્વિકલ્પ દશામાં શાંતિનો પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી વિકલ્પને ઉત્પન્ન કરનારી મતિશ્રુતની વૃત્તિઓ બુદ્ધિઓ એ આકુલતાને ઉત્પન્ન કરે છે. શાંતિને નહીં, આકુલતાને ઉત્પન્ન કરે છે. એટલે જે જીવ આત્મતત્વ સંબંધીના સૂક્ષ્મ અને સ્થૂળ વિકલ્પોથી ખસવાની તૈયારી વાળો હોય તે જીવ નિર્વિકલ્પ દશાને પામે. જ્યાં સુધી એને વિકલ્પમાં એકત્વ થઈને ઉત્પન્ન થતી આકુળતાથી ખસવાનો પુરુષાર્થ નથી ચાલતો ત્યાં સુધી તે જીવ નિર્વિકલ્પ થઈ શકતો નથી અને ત્યાં સુધી તેને આત્માની શાંતિ અનુભવ ગોચર થતી નથી. આ એની છેલ્લી હદા છે. એટલે વિકલ્પ માત્રમાં દુઃખ લાગવું જોઈએ અને છે ત્યાં વિકલ્પમાં દુઃખ છે લાગવું જ જોઈએ. જો દુઃખ વિકલ્પમાં દુઃખ હોય અને ન લાગે તો જ્ઞાન આંધળું થયું. શું થયું? જ્ઞાન આંધળું થયું. દુઃખ છે ને દુઃખ કેમ નથી લાગતો? વળી વિકલ્પ અને વિકલ્પમાં રહેલું દુઃખ સ્થૂળ છે. એ સ્થૂળની અંદર તારું જ્ઞાન એ દુઃખને જોતું નથી તો સ્વભાવમાં રહેલા સૂક્ષ્મ સ્વભાવમાં રહેલા સુખનું દર્શન ક્યાંથી કરશે? સ્વભાવ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, એમાં સુખ રહેલું છે એ ક્યાંથી દેખાશે? મોટો અક્ષર વંચાતો નથી, ઝીણો અક્ષર ક્યાંથી વંચાશે? એમ કે છે બની શકે જ નહીં. એટલે વિકલ્પમાં ચાલતા વિકલ્પમાં દુઃખ લાગવું જ જોઈએ અને એ દુઃખ લાગે તે જ વિકલ્પને છોડીને નિર્વિકલ્પ થઈ શકે એવો નિયમ છે. નિર્વિકલ્પ દશા નથી આવતી જ્યાં સુધી. સોગાનીજીને પૂછ્યું તો કે આવતા મેં તમને આ અનુભવ થયો તો એ પહેલા તમે કઈ ક્યાં સુધી પહોંચ્યા હતા? આ સીધો પ્રશ્ન કર્યો. સોનગઢ આવેલા એકવાર સાંજે જમીને અમે લોકોએ વિચાર કર્યો કે આપણે જરાક ગામ બહાર વ્યાજીએ. ત્યાંથી 2 માઇલ ઉપર એક તળાવ છે, એનું નામ એકલ્યુ તળાવ છે. એટલે ત્યાં વસ્તી નથી હોતી. મહાદેવનું મંદિર છે અને એકલિયા મહાદેવ કહે છે, કેમ કે ત્યાં કોઈ જાય નહીં અને ત્યાં કોઈ વસ્તી નથી હોતી. તો અમે એક ગાડી લઈને 2 માઇલ વ્યાજ ગયા. ચટાઈ બટાઈ લઈને 5 જણા હતા, એક ગાડીના પેસેન્જર 5-6 જણા. ચટાઈ પાછળ બેઠા પાળ ઉપર. આમ તો આપણે પાલિતાના ગયા ત્યારે વળતા ગયા હતા ત્યાં બતાવ્યું હતું કે આ જગ્યાએ બેસતા હતા. અમે બેઠા એટલે વાત છેડી એ રીતે આટલું બધું જલ્દી થયું તો શું શું તમારી સ્થિતિ, છેલ્લી સ્થિતિ શું હતી કે આમાંથી તમે આવી ગયા છે એકદમ? તો કે વિકલ્પ કા દુઃખ બહોત લગતા થા, ક્યા વિકલ્પ કા દુઃખ બહોત લગતા થા, વો ઇતની હદ તક લગતા થા કે યા તો વિકલ્પ ફટ જાયેગા યા તો પ્રાણ છૂટ જાયેગા, દેહ છૂટ જાયેગા. એટલી બધી વેદના, દેહ છૂટી જાય એવી વેદના, એ વિકલ્પમાં કેવી રીતે ટકી શકે અને એનો વિકલ્પ કેવી રીતે ટકી શકે? એને તો બસ કોઈ દેખાડનાર જોઈએ કે જો તારું શાંતિનું ધામ, અનંત શાંતિનું ધામ જોઈ લે અહીંયા છે, દેખાડનાર જોઈએ. પછી વિકલ્પથી તો થાકી ગયો છે, એને નિર્વિકલ્પતામાં આવતા વાર લાગતી નથી. લાગવું જોઈએ એ વાત બેન્સરીએ લીધી છે કે જેને વિકલ્પોમાં જે સ્થૂળ દુઃખ છે એ પણ લાગતું નથી, એને સૂક્ષ્મ એવો સ્વભાવ અને સુખ ક્યાંથી સમજાય કે ન સમજાય. શું કહ્યું? જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણ છે. સબ જાયનો સો ફોક, નહીં જાયનો નિજ રૂપ તો સબ જાયનો સો ફોક. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. આત્મજ્ઞાન તારતમ્ય અપેક્ષાએ જેટલું ને તેટલું એમ લીધું છે. જાતિ અપેક્ષાએ તો બધા ગુણ સ્થાનમાં એક સરખું આત્મજ્ઞાન છે, પણ એ ક્વોલિટીની વાત છે. ક્વોન્ટિટીની અપેક્ષાએ દરેક ગુણ સ્થાનમાં એની તારતમ્યતાની ભેદના ભેદો છે, એમાં જેટલું સ્વસંવેદન, આત્મજ્ઞાન એટલે સ્વસંવેદન વધારે એટલી આત્મશાંતિ પણ વધારે. અહીંયા આત્મસમાધિ શબ્દ લીધો છે, એ સમાધિમાં ઉત્પન્ન થતી શાંતિની વાત કરવી છે. આત્માને આત્મશાંતિ કેટલી થાય કે જેટલું આત્મજ્ઞાન તીવ્ર થાય એટલું. એ આત્માને અનુભવતું જ્ઞાન છે એમાં તારતમ્ય ભેદ છે. દ્રષ્ટાંત લઈએ, આ વાત બનારસીદાસજીએ એમની વચનિકામાં લીધી છે, ગુરુદેવના પ્રવચનો પણ થઈ ગયા છે. એક ક્ષાયક સમ્યક દ્રષ્ટિ ચતુર્થ ગુણ સ્થાન વર્તી આત્મજ્ઞાન સંપન્ન શુદ્ધોપયોગમાં શાંતિનો અનુભવ કરે છે. નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં શાંતિનો અનુભવ કરે છે. બીજા એક મુનિરાજ છે, એ ઉભા ઉભા કરપાત્રમાં આહાર લે છે. કોની શાંતિ વધારે? મુનિરાજ સો વિકલ્પ દશામાં છે અને આ ચોથા ગુણ સ્થાને છે નિર્વિકલ્પ દશામાં, તો પણ મુનિરાજની શાંતિ વધારે, મુનિરાજનું જ્ઞાન વધારે. આત્મજ્ઞાન બોલું, શાસ્ત્રનું જ્ઞાન નહીં. શાસ્ત્ર જ્ઞાન મુનિ હોય અને નવતત્વના નામે ન આવડતા હોય એનું કાંઈ જરૂર નહીં. શિવભૂતિ મુનિ જેવા, પણ એનું આત્મજ્ઞાન વધારે, એની આત્મશાંતિ વધારે, એની નિર્જરા પણ વધારે. એ શુદ્ધોપયોગમાં જેટલી નિર્જરા થાય તેનાથી ગુણ શ્રેણી નિર્જરા મુનિરાજને છે. ગુણ શ્રેણી એટલે મલ્ટિપ્લિકેશન, સ્ક્વેર, એ રેસ ટુ એ, બી રેસ ટુ બી, સી રેસ ટુ સી, એવી રીતે 3×3 9 ને 99 81 ને 81×81 એવી રીતે નિર્જરા થાય ક્ષણે ક્ષણે સમયે સમયે. કેટલી ગુણ શ્રેણી નિર્જરા થાય, 2×2 = 4, ચોકે ચોકે 16 ને 16×16 સીધું જે આવે એટલા ગુણ્યા એને એટલા, એવી નિર્જરા મુનિરાજને હોય. સમ્યક દ્રષ્ટિ કરતા, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ નિર્વિકલ્પ દશામાં હોય એના કરતા આવો વિષય ગણિતમાં પણ લીધો છે. કર્ણાનુયોગના ગણિતમાં પણ આ વિષય લીધો છે. છે અધ્યાત્મનો વિષય,
હાજી
દ્રવ્યાનુયોગનો પણ એને ગણિત ગણિતાનુયોગનો સપોર્ટ કર્યો છે. હવે કારણ શું, થોડો સૂક્ષ્મ વિષય છે કે સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન સ્વસંવેદન છે, એમાં સ્વરૂપનું ગ્રહણ કરીને સ્વસંવેદન કરે છે. એ ગ્રહણ કરવાની જે પકડ છે, અને મુનિરાજની છઠ્ઠા ગુણ સ્થાને સ્વરૂપને ગ્રહણ કરવાની જે પકડ છે, એ પકડ પકડમાં ફેર છે, એવી મજબૂત પકડ છે. એટલું એ સ્વરૂપમાં ઊંડે જાય છે, સ્વભાવમાં એટલે ઊંડે, સમ્યક દ્રષ્ટિનું નથી જતું, જેટલે ઊંડે મુનિરાજનું જ્ઞાન સ્વભાવમાં જાય છે. અને એટલું બળવાન પણ આશ્રય કરે છે, મૂળ તો સ્વરૂપનો આશ્રય થાય છે, પણ સમ્યક દ્રષ્ટિ આશ્રય કરે છે અને મુનિરાજ આશ્રય કરે છે, એમાં ફેર છે. એક તો બળવાનપણે કરે છે એ ફેર છે, બીજો એક ફેર છે એ એવો છે કે સમ્યક દ્રષ્ટિના મતિશ્રુત જ્ઞાન કરતા મુનિરાજનું મતિશ્રુત જ્ઞાન અતિ નિર્મળ છે. કેવું છે? અતિ નિર્મળ છે. એવું નિર્મળ છે કે સમ્યક દ્રષ્ટિ એની ભાવના ભાવે છે, એવો અપૂર્વ સંભાવ માને ક્યારે આવે, લાલાયત થાય છે, એવું નિર્મળ જ્ઞાન હોય છે. તો એ નિર્મળતાને કારણે જે સ્પષ્ટતા છે, અતિન્દ્રિય આત્મ સ્વભાવની જે સ્પષ્ટતા છે, એ મુનિરાજના જ્ઞાનમાં વિશેષ પ્રકારે છે. એટલી સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં નથી. પ્રત્યક્ષ છે, બે પ્રત્યક્ષ જ્ઞાન, પણ પ્રત્યક્ષતા પ્રત્યક્ષતામાં ફેર છે. એ ફેર વધીને સકળ પ્રત્યક્ષ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરશે. એ કારણથી પણ જે કૃપાળુદેવે અહીંયા લખ્યું છે કે જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે, એ પોતાના અનુભવથી વાત એમણે લખી છે. હવે એક ગૂઢ વચનામૃત લખે છે, એ મુમુક્ષુને બહુ પ્રેરણાસ્પદ વિષય છે. આ સમજાણું પ્રશ્ન, પરિભ્રમણનો પરિણમન એ શ્રદ્ધાનો પૂટ છે, પરિણમન ચાલે છે. ઉપયોગને જ પૂટ મળે છે. પૂટ કોને મળે છે? ઉપયોગને મળે છે. શ્રદ્ધાનો પૂટ ઉપયોગને મળે છે, અને ઉપયોગ નિર્મળ થતો જાય છે. અને એ પૂટથી જેટલો નિર્મળ થતો જાય છે એટલી આત્મશાંતિ ને આત્મસમાધિ વિશેષપણે પ્રગટ થતી જાય છે, એમ છે. એ વિષય દીપચંદજીએ અનુભવ પ્રકાશમાં લીધો છે. શ્રદ્ધાનો પૂટ લાગે છે. પૂટ એટલે શું? આપણે ઔષધિ નથી આપતી. સહસ્ત્ર પૂટી અબરક ભસ્મ. અબરક છે એને અગ્નિ થી ખૂબ એની રાખ કરી નાખે એટલી અગ્નિ આપે, તો સામાન્ય અગ્નિથી અબરકની રાખ ન થાય. એટલા માટે આપણે ઇલેક્ટ્રિક ઇસ્ત્રીની અંદર, ઇલેક્ટ્રિક ટોસ્ટરની અંદર અબરકના પડ હોય છે. લોઢું ગરમ થાય, અબરક ગરમ થાય, પણ અબરકને કાંઈ થાય નહીં. એટલે એની અગ્નિને સંઘરવાની, ગરમીને સંઘરવાની શક્તિ છે. એ અબરકની રાખ કરી નાખે, એટલી અગ્નિ ફરીને આપે, અને એટલી જ ફરીને આપે, 1000 વાર આપે. હા, એ પ્રમાણે એને સહસ્ત્રપુટી અબરખ ભસ્મ કહેવામાં આવે છે. અને એ ઔષધિમાં વપરાય છે, અને એની રાસાયણિક પ્રક્રિયા બહુ જલદ હોય છે, અને બહુ ગંભીર રોગની અંદર એ રોગને હટાવે છે. એમ અહીંયા ભવરોગ છે, એને શ્રદ્ધાનો પૂટ લાગે છે. શ્રદ્ધા છે એ પૂરી શક્તિથી સ્વરૂપને શ્રદ્ધે છે, અને પ્રતિ સમય એનું જે પરિણમન ચાલે છે એનો પૂટ લાગે છે, અને બીજા ગુણો પણ નિર્મળ 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 થતા જાય છે. એમાં જ્ઞાનને શાંતિની પ્રાપ્તિ થતી જાય છે. એ વિશે દીપચંદજીએ અનુભવ પ્રકાશમાં લીધો છે. કથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. વિશેષ એટલે વધારે દૂર નથી, એ જ મોક્ષની સમીપમાં છે એમ કહે છે. મુમુક્ષુને મોક્ષ સમીપમાં દેખાડી દીધો છે. કેટલી બધી પ્રેરણાસ્પદ વાત છે, ઉત્સાહ ચડે એવી વાત છે, પુરુષાર્થ વધારે એવી વાત છે. હવે કોઈ પણ તથારૂપ જોગ, તથારૂપ જોગને નીચે એમણે આત્મજોગ કહ્યો છે. શું કહ્યો છે એને? આત્મજોગ કહ્યો છે. આ પ્રવચન મુંબઈમાં ચાલ્યું હતું, અને સાનુભૂતિ પ્રકાશમાં અત્યારે આપણે બે ભાગમાં આપીએ છીએ. આત્મજોગનું ટાઇટલ આપ્યું છે, આત્મજોગ. આત્મજોગ શબ્દ છે એ સમાસ છે, અંદર એક બીજો શબ્દ સમાયેલો છે. આત્મકલ્યાણનો જોગ તે આત્મજોગ. આત્મજોગ એટલે શું? આત્મકલ્યાણનો યોગ તે આત્મયોગ. શું? એટલે હરિભદ્રાચાર્ય તો મુમુક્ષુને યોગી કીધા છે. કેમ? કે યોગ પ્રાપ્ત છે માટે તે યોગી. યોગ પ્રાપ્ત છે માટે તે યોગી. તથારૂપ એટલે જેવો જોઈએ તેવો મેચ્યોર્ડ પોઝિશનમાં જો આત્મકલ્યાણનો જોગ બને તો આ જીવને એક ક્ષણ માટે જે અંતર્ભેદ જાગૃતિ આવી જાય એવી એક ક્ષણ આવે, મોક્ષની સમીપ પહોંચી ગયો. આ ધક્કો મારીને મોક્ષની સમીપ પહોંચાડી દીધો. બહુ પ્રેરણાસ્પદ વચન છે. હવે એવો જે તથારૂપ જોગ છે એમાં બે વાત છે. એક તો જીવને પોતાના આત્મકલ્યાણ માટે અનુભવી પુરુષને જરૂરત લાગે, સત્પુરુષની જરૂરત એને દેખાય. કોઈ રીતે પણ હું મારી મેળાએ આત્મજ્ઞાન પ્રાપ્ત પામી શકું એ પરિસ્થિતિ નથી, કોઈ પણ રીતે નથી શકું. એવો એક નિયમ છે, પાવે નહીં ગુરુ ગમ વિના એહી અનાદિ સ્થિત. અનાદિ અનંત એ એક એવી વસ્તુ સ્થિતિ છે ગુરુગમ વિના કોઈ જીવ ન પામે. અને એની જરૂરિયાત જ્યારે સમજાય અને એને માટે જીવ તરસતો હોય અને એવી પરિસ્થિતિમાં એને સત્પુરુષનો યોગ થાય ત્યારે એને તથારૂપ યોગ થયો કહેવાય. પણ અહીંયા એની ઉપાદાનની એવી તૈયારી હોવી જોઈએ, સામે એવા એવો યોગ પ્રાપ્ત થવો જોઈએ. જો એવો યોગ પામે તો, અહીંયા તૈયારી થઈ હોય ને અહીંયા યોગ પામે તો મુમુક્ષુની ભૂમિકામાં પણ એનું અંતર ભેદાય છે. શું થાય છે? અંતર ભેદાય છે. એક એવી અપૂર્વ જાગૃતિ આવે છે જીવનમાં, પરિણમનમાં એક એવી અપૂર્વ જાગૃતિ આવે છે. એ જાગૃતિ એવી આવે છે કે એને પોતાને એમ લાગે છે કે અનંતકાળમાં આ આત્માને, મારા આત્માને એવી જાગૃતિ કદી આવી નથી. એવી એક અપૂર્વ જાગૃતિ આવે છે. અને એ અપૂર્વ જાગૃતિ અંતરભેદે છે. એ અપૂર્વ જાગૃતિ શું કરે છે? અંતરભેદે છે એટલે શું? કે દરેક સંસારી જીવને સંસારની અંતર પરિણતિ જામ થઈ ગયેલી છે. કેવી? સંસારની અંતર પરિણતિ જામ થઈ ગયેલી છે. એ બહુ મોટું કામ કરે છે સત્પુરુષનો યોગ અને પોતાની તૈયારી છે. એ એક એવું કામ કરે છે કે અનંતકાળથી જામેલી એવી જે સંસાર પરિણતિ એને ભેદી નાખે છે. અને જીવ પોતાના આત્મકલ્યાણ માટે અપૂર્વપણે જાગૃત થાય છે ત્યારે એને પોતાને પણ અંદરથી મોક્ષનો ભણકાર આવી જાય છે. એ સૂચવવા માટે એમ કહ્યું કે એને મોક્ષ હવે વધારે દૂર નથી. એ તો વાત બતાવી કોની? જેની અંતરભેદ જાગૃતિ થઈ છે તેની. એવી જ વાત એમણે 76મા પત્રમાં જે કરી છે કે એક સત્પુરુષને શોધ અને સર્વભાવ અર્પણ કરી દઈને વર્ત્યો જા, પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. હવે જો એ સત્પુરુષને કોઈ જીવ શોધતો હોય, માનો કે કોઈ જીવ સત્પુરુષને શોધતો હોય અને એને સત્પુરુષ મળી પણ જાય અને એ સર્વભાવ અર્પણ કરી દઈએ તો પછી એનો પ્રતિબંધ ક્યાં રહ્યો? તો પ્રતિબંધ નથી તો મુક્તિ થઈ કે ન થઈ? એની બંધન નથી, એનું નામ મુક્તિ છે. હવે એને કોઈ બંધન નથી, બધો સર્વભાવ સત્પુરુષને અર્પણ કરી દીધો. કોઈ પોતાનો અભિપ્રાય રાખ્યો નહીં. એટલે શું થયું કે સર્વાંગ આજ્ઞાકારિતામાં આવ્યો જીવ, સંપૂર્ણપણે આજ્ઞાકારિતામાં આજે જીવ આવ્યો. એને એની એની એ ગુરુ આજ્ઞા છે, એ જ ધર્મ, એ જ તપ, આણા એ ધમ્મો, આણા એ તવો. એને કોઈ પ્રતિબંધ તો રહ્યો નહીં, કેમ કે એને એથી વિશેષ કોઈ વાત નથી. જે કોઈ પ્રતિબંધ છે એ તો પોતાના ભાવનું છે. એને તો ભાવ અહીંયા આપી દીધો તો પછી એને બંધ ક્યાં રહ્યો? એ પોતે જ મુક્તિનો અનુભવ કરે છે. એટલે પછી સત્પુરુષ પાસે મુક્તિ માગવા જાતો નથી. ગેરંટી આપનારે સમજીને આપે છે કે આ ક્યાં મારી પાસે આવવાનો છે? એ પોતે જ આવવાનો નથી, પછી મારે કહેવામાં શું જાય મારું? પછી કઈ કહેવામાં જાય ખરું? જયારે મને ખબર છે એક માણસ જમી લીધું છે પૂરેપૂરું પેટ ભરીને જીમ હશે, હો ખૂબ મીઠાઈ ખવડાવી છે, હવે ખબર છે ખાવાનો નથી, પછી આગ્રહ કરવામાં હું જાય ગયો ક્યાં જાય, એમાં તો સારું દેખાવાનું છે, ખરાબ તો દેખાવ થવાનું જ નથી, લેવાનું ભાઈ થોડું 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 લ્યો ભાઈ, ભાઈ સાહેબ એક કણી હે ભાઈ, એક બટકું હાલે એવું નથી, પગે લાગવું તમને, હા એમ પેલો આવવાનો નથી ખબર છે એમને, સર્વભાવ અર્પણ કરી દેવા વાળો હવે મોક્ષ માગવા માટે આવવાનો નથી, પછી આપણે ગેરંટી દેવા માંડો હું, એટલે દઈ દીધી ગેરંટી, પણ એ સમજીને આપી છે એમને, જેમ પોતાને વસ્તુ સ્થિતિનો અનુભવ છે એ વસ્તુ સ્થિતિનો પોતાને અનુભવ છે એમ છે, એમ અહીંયા પણ એમ કે છે, ત્યાં તો આ એક જ નીતિ ઉપર એક કલાક ચાલ્યું હતું, કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર ભેદાઈને જાગૃતિ થાય એને મોક્ષ કાંઈ જરાય દૂર નથી, એને દૂર દૂર દેખાવાનો નથી, એને સમીપમાં જ દેખાવાનો છે, આ તો મુમુક્ષુની બહુ મોટી વાત છે, સત્પુરુષનો જોગ થયો, પણ જે માર્ગાનુસારી જીવો છે, મીરાબાઈને લ્યો, મીરાબાઈ એક ભજન ગાયું, વાત તો એને પોતાના ગુરુ પાસેની ગુરુની જ વાત લીધી છે, એમણે તે અંતરભેદ જાગૃતિમાં એ ગુરુ લીધા છે ને, તથારૂપ જોગમાં એને ગુરુનો યોગ થયો, એને પણ ગુરુની ભક્તિમાં જે વાત લીધી છે, મોહે લાગી લટક ગુરુ ચરણ નથી, તો કે ભવસાગર તો સુખ ગયો હે, ગુરુ ચરણ ની લટક લાગી એમાં ભવસાગર તો સુખ ગયો હે, ફિકર ગઈ મોહે તરણ નથી, હવે તરવાની મારે ફિકર ક્યારે, પેલા એમ હતું કે આવડો મોટો ભવસાગર છે આમાંથી કેમ તરાશે, કેવી રીતે હું તરીશ, પણ જ્યાં ગુરુચરણ ની લટક લાગી તો ઓલો ભવસાગર જ સુકાઈ ગયો, ક્રિકેટનું મેદાન થઈ ગયું, એ તો તર્યો હતો એ સીધું આયલો ગયો, પણ રાત તરવા ફરવાની કઈ માથાકૂટ રહી નહીં, ફિકર ગઈ મોહે તરણ, પાણી જ નથી પછી તરવાની વાત ક્યારે, સુકાઈ ગયું પાણી, આ તથારૂપ જોગમાં એવી વાત છે, એ જીવને મોક્ષ વિશેષ દૂર નથી, એ વાત ઉપરથી જીવને એ પ્રકારમાં આવવાના પરિણામ તૈયાર થવા જોઈએ, શું આવા પ્રકારમાં મારા પરિણામ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી મારે મારું અંતર ભેદાશે નહીં, મારી સંસાર પરિણતિ છૂટશે નહીં, અને જ્યાં સુધી જીવની અંતર પરિણતિ સંસારની હોય છે ત્યાં સુધી ઉપદેશની અસર ઉપર ઉપર રહે છે, શું થાય છે, આત્મકલ્યાણકારી એવો જે જ્ઞાની પુરુષોનો ઉપદેશ અથવા પ્રત્યક્ષ આત્મ સ્વરૂપને બતાવનારા એવા જે જ્ઞાની પુરુષોના અનુભવપૂર્ણ વચનો, એની અસર પણ જીવને નહીં થવાનું કારણ શું છે, આ સંસાર પરિણતિ છે, એ સંસાર પરિણતિ ભેદાય એ બહુ મોટું કામ છે, એક આત્મકલ્યાણકારી યોગ છે, એને આત્મયોગ કયો છે, અને એવો કોઈ યોગ આ મનુષ્ય ભાવમાં બને, એમણે નીચે લીધું છે વાત, તો આ મનુષ્ય ભાવની કિંમત કોઈ રીતે પણ આંકી ન શકાય એટલી મોટી છે, એમ લીધું છે નીચે, હે બસ પોતાને એક તો જરૂરત લાગવી જોઈએ, ખરેખરી જરૂરત લાગવી જોઈએ, અને તૈયારી કરી લેવાની, પોતે તૈયારી કરવી જોઈએ. થાક, સંસારનો તો થાક લાગવો જ જોઈએ, વિકલ્પોનો પણ થાક લાગવો જોઈએ, અને આત્મકલ્યાણની ભાવના એકદમ ઉગ્ર થવી જોઈએ. એવી ઉગ્ર થાય કે જીવ અભિપ્રાયથી કોઈ પણ ભોગ આપવા તૈયાર થાય. કેવો? તો પછી એને ખરેખરી જરૂરત લાગી છે. એવી જરૂરત લાગે અને એને માર્ગ દેખાડનાર મળે તો એનું અંતર ભેદાતા વાર લાગશે. અંતર ભેદાઈ જાય એવા વચનો હોય છે, ભેદી નાખશે અંતરને, એટલે સંસાર પરિણતિ ભેદાઈ જશે. એક તો અંતર્ભેદ જાગૃતિનો નેગેટિવ સાઈડથી એવો અર્થ છે, પોઝિટિવ સાઈડથી બીજો અર્થ પણ એનો થઈ શકે છે, કે ભેદ એટલે રહસ્ય. આપણે નથી કહેતા કે આનો ભેદ કંઈક બીજો છે, આમાં કંઈક ભેદ છે. ભેદ એટલે રહસ્ય. અંતરનું જે રહસ્ય છે એ પકડાઈને જાગૃતિ આવે એને અંતર્ભેદ જાગૃતિ કહેવામાં આવે છે. એવું પણ એમાંથી એક અર્થ નીકળે છે કે એવા કોઈ સત્પુરુષ મળતા આત્મ સ્વરૂપનો અંતરંગનું રહસ્ય, ભેદ એટલે રહસ્ય, એ અંતરનું રહસ્ય સમજાય, પકડાય અને આત્મજાગૃતિ આવે, એ જીવને પણ મોક્ષ વિશેષ દૂર નથી. એમ બે વાત એક સાથે બને છે, ઓલું નેગેટિવ સાઈડથી બને છે, આ પોઝિટિવ સાઈડથી બને છે બે એક સાથે, એક જ પર્યાયની બે બાજુ છે, એને મોક્ષ દૂર નથી. આવી ઘટના જીવનમાં ઘટે એટલે મોક્ષને નજીક પહોંચી ગયો. પછી ગુણસ્થાન ને એ બધું સમજાવવાની વાત છે, એને તો મોક્ષ સમીપ જ છે, એને કઈ વિશેષ દૂર નથી. મોક્ષ કોને દૂર છે તો એ હારે હારે કહી દીધું છે. આવા જીવને મોક્ષ સમીપ છે તો પછી કેવા પરિણામ વાળા જીવને મોક્ષ દૂર છે? કે અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. અન્ય પરિણામ એટલે વિભાવ પરિણામ. જ્ઞાનને છોડીને અન્ય પદાર્થ સાથે સંપર્ક ધરાવતા પરિણામ તે બધા અન્ય પરિણામ છે. એ અન્ય પરિણામમાં તન્મયતા, તાદાત્મ વૃત્તિ એટલે તન્મયતા, તદ આત્મ, એને જ આત્મા એટલે એકત્વ ભાવે, આત્મપણે. તદાત્મ વૃત્તિ, વૃત્તિ એટલે પરિણમન, તે રૂપ આત્મા થઈ જાય. ક્રોધ જાણે એકાકાર ક્રોધમાં, લોભ જાણે એકાકાર લોભમાં, એવી રીતે એકાકાર થઈને એ જેટલું તદાત્મપણું છે, તન્મયપણું છે, તેટલો જીવથી મોક્ષ દૂર છે. કેમ કે એ જ બંધ છે. ભાવબંધનું સ્વરૂપ શું? તદાત્મવૃત્તિ. અન્ય ભાવમાં તદાત્મવૃત્તિ અથવા અન્ય ભાવમાં તીવ્ર રસવૃત્તિ. તદાત્મપણામાં શું ઉપજે? રસ ઉપજે છે, અને એ તત્વ દ્રષ્ટિએ બંધનું તાત્વિક સ્વરૂપ જ એ છે. સમયસારનો બંધ અધિકાર આ વાત કહે છે. સમયસાર છે એ નવ તત્વને તાત્વિક સ્વરૂપે બતાવનારો ગ્રંથ છે. તેના બધા અધિકાર છે, બંધ અધિકાર, મોક્ષ અધિકાર, આશ્રય અધિકાર, સંવર અધિકાર. આપણે સંવર અધિકાર ચાલે સવારે, નવે તત્વના અધિકાર લીધા છે. એ ઉપરાંત બે અધિકાર બીજા વધારે લીધા છે, એક કર્તા કર્મ અધિકાર અને એક સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર. બેનો વિષય જ છે, એક નેગેટિવ સાઈડથી છે અને એક પોઝિટિવ સાઈડથી છે, વિષય તો એક જ છે. પણ તત્વ દ્રષ્ટિએ તાત્વિકપણે બંધનું સ્વરૂપ શું કે અન્ય પરિણામમાં જેટલી તાદાત્મવૃત્તિ જેટલી રસવૃત્તિ, અન્ય પરિણામમાં જે જ્ઞાન અન્ય પદાર્થ સાથે સંપર્ક કરે છે તે પણ લઈ લેવું. આત્માને છોડીને જે ઉપયોગ બહાર નીકળ્યો અને એમાં તીવ્ર રસ થયો, જીવને ત્યાં એટલું બંધન છે. જીવને ત્યાં એટલું બંધન છે. એ બંધનું સ્વરૂપ છે અને બંધ છે એ મોક્ષ થી વિરુદ્ધ છે, પ્રતિપક્ષ છે, મોક્ષ નો વિરોધી છે. મોક્ષ નો વિરોધી કોણ? તો કે બંધ. બંધ નો વિરોધી કોણ? કે મોક્ષ. તો કે બંધ કોણ? કૃપાળુ દેવે ગાથા લખી, ગ્રહે અરૂપી રૂપીને એ અચરજની વાત, જીવ બંધન જાણે નહીં કેવો જીન સિદ્ધાંત. કરણાનું યુગમાં કર્મ જીવને બાંધે છે એવી વાત ચાલે છે. અનેક પ્રકારના કર્મ છે એ જીવને બાંધે છે. ત્યારે કર્મ તો રૂપી છે, આત્મા અરૂપી છે, બે એ રૂપી અરૂપીને કેવી રીતે બાંધે? અચરજની વાત છે, આશ્ચર્ય થાય એવી વાત છે, બની શકે એવી વાત નથી. પણ એ વાતનું જે બંધનની વાત છે એને જીવ જાણતો નથી કે આમાં જીવ. જીનેન્દ્રદેવનો સિદ્ધાંત શું છે બંધનનો? જીવ બંધન જાણે નહીં કેવો જીન સિદ્ધાંત, એમ કરીને જિજ્ઞાસામાં મૂકી દીધા. એ વિષયની જિજ્ઞાસામાં સામાને મૂકી દીધો કે આનો સિદ્ધાંત શું છે. ત્યારે સમય સારે એ વાત ખુલ્લી કરી અને કૃપાળુ દેવ અહીંયા ખુલ્લી કરી. આત્મસિદ્ધિ તો પછી લખી છે, વાત તો પહેલા અહીંયા 28મા વર્ષમાં આવી જાય. આત્મસિદ્ધિ 30મા વર્ષમાં લખી. તો કે જેટલી જીવની અન્ય પરિણામમાં તાદાત્મ વૃત્તિ, જ્ઞાન પણ જેટલું તદાત્મપણે ગયું અન્ય પદાર્થમાં, પછી કઢીનો હબડકો લઈએ કે દૂધપાકનો લઈએ, પણ જેવું એમાં તન્મય થયું કે શું ટેસ આવે છે એટલું બંધન છે. ત્યાં બંધાણો જીવ, જીવ ત્યાં પ્રતિબદ્ધપણાને પામ્યો, જીવનો ઉપયોગ ત્યાં પ્રતિબદ્ધ થયો, એનું નામ બંધન. એ બંધનનું તાત્વિક સ્વરૂપ છે એ જીવો જાણતા નથી. અને મને કર્મે બાંધો, મને કર્મે બાંધો એમ કરીને રડે છે, રોવે છે. પણ તને રૂપી અરૂપીને કેવી રીતે બાંધે? તારી તાદાત્મ્ય વૃત્તિ જો ને, બંધાશો તું કેવી રીતે? એ જોતો નથી ને. તું કર્મની પૂજા કરે છો કે હે ભગવાન તું કર્મ મને છોડ, તું હે કર્મ મને તું છોડ. નાગ પાંચમે નાગની પૂજા કરે એમ. તમારે આમાં જૈન માં તો નથી પણ અન્ય મતમાં છે. નાગ પાંચમ આવે, શ્રાવણ સુદ પાંચમ ને નાગ પાંચમ કે છે. પછી રાંધણ છઠ, શીતલા સાતમ, ગોકુળ અષ્ટમી, શ્રીકૃષ્ણનો જન્મદિવસ છે, શ્રાવણ બધા આઠમ. નાગ પાંચમને દિવસે પાણી હારે દીવો કરે. હે નાગ બાપા, કોઈ દી દર્શન દેજો માં. કેવી રીતે પૂજા કરે? કોઈ દી દર્શન નહીં દેતા. કેમ? કઈ તો જોઈને જ ભય પામે. અને કદાચ હામાં મળશો તો લાકડીને હાણસો બે મગાવવા પડશે. કેવી રીતે પૂજા કરશું? લાકડી લઈને પૂજા કરશું. માટે હામાં ન મળે એના માટે આ દીવો કર્યો તમારો. આવી રીતે ભય પૂજા થાય છે. એવી રીતે જીવ કર્મની પૂજા કરે છે. હે કર્મ તો મને બાંધીશ માં, હે કર્મ આવે છે, કર્મની પૂજા આવે છે ને અહીંયા શ્વેતાંબરમાં, દિગંબરમાં નથી, શ્વેતાંબરમાં. ક્યાંથી કરવું હેરાન કરે? તારી તાદાત્મ વૃત્તિ જો ને એમ કે છે. એ જ બંધન છે, એ સ્વયં તારું ભાવતને બાંધે છે, આવરણ કરે છે, તારી શક્તિને રોકે છે, તારી શાંતિને અશાંતિમાં પલટાવે છે, તારા સુખ ગુણને દુઃખમાં પરિવર્તન કરે છે. એ તારો જ રસવૃત્તિ છે. એટલે આપણે સવારે લીધું હતું કે માણસને ઘણા પૈસા મળે અને બેચેની શું કરવા ઉત્પન્ન થાય છે. યુરોપ અમેરિકાનું દ્રષ્ટાંત લીધો હતો કે લોકો કેમ બેચેન છે, કે એને રસ છે ત્યાં અનાત્મામાં. અન્ય પદાર્થમાં તાદાત્મ વૃત્તિ તીવ્ર છે એટલે એનો શાંતિનો સુખનો ગુણ અશાંતિ ને દુઃખમાં પરિણમી જાય છે. સાયન્ટિફિક છે એકદમ. એને એ વિજ્ઞાનની ખબર નથી એટલે એમ થાય કે મને તો બધી અનુકૂળતા છે પણ ચેન કેમ પડતો નથી, કે ન પડે, તારો રસ ક્યાં પીડ્યો છે? માટે જેને રસ નથી અન્ય પદાર્થમાં એને બંધન નથી, એ બંધાતો નથી. એ રીતે બંધ મોક્ષની વાત કરી પછી આત્મજોગની ચર્ચા કરશે.